మాయాది దుఃఖై పరిపీడితస్తై మాయాది దుఃఖోథీ પીડા તો માણસ વાસનાઓથી પણ પીડાય વિકૃતિઓથી પીડાતો હોય વ્યસનથી પીડાતો હોય કોઈક પોતાના માનસિક તણાવથી પીડાતો હોય ઈર્ષાથી પણ પીડાતો રાગ દ્વેષથી પણ પીડાતો હોય માન અપમાનથી પીડાતો હોય તો આ બધી સંસારની માયા છે સંસારની કોઈ પણ પરિસ્થિતિ માણસને દુખી કર્યા વગર રહેતી નથી વધતા ઓછા અંશે આ જગતની માયા આ સંસારની માયા માણસને દુખી કરે કરીને કરે છે ભલે સંતાન પ્રાપ્તિ થઈ દાશ મારે ત્યાં બાળક જન્મ્યું પણ એ ઉપાધિઓ લઈને જ જન્મતું હોય છે અનેક સમસ્યાઓનું સર્જન થાય તો અહીંયા કહ્યું માયાદિ દુઃખઈ જ્યાં જ્યાં આસક્તિ છે ને ત્યાં ત્યાં માયા છે જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે છે ને છે જ જે વસ્તુને આપણે આપણા જીવનની અંદર કોઈક કારણસર એને સ્વીકારી લીધી એને આપણે વળગી પડ્યા એ છે તે ઉભી કરેલી પરિસ્થિતિ છે જ્યારે એનાથી મુક્ત તો હતા જ એ સાહજિક અવસ્થા હતી તમે સાહજિક જીવનમાં તો જીવતા હતા જ પણ ઉપાધિઓને તમે માયાને તમે લઈ આવ્યા છો દરેક રીતે બજારમાંથી લઈ આવ્યા વ્યવહારમાંથી લઈ આવ્યા સમાજમાંથી લઈ આવ્યા કંઈક ને કંઈક લઈ તો આવ્યા છો તમારું સહજ સ્વરૂપ તમારું જે છે એ આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ એ તો આપણું સાહજિક છે પણ લગ્ન કરી લઈ આવ્યા બોલો લઈ જાવ્યા ને સવારના પોરમાં ઉઠીએ ત્યારે બિલકુલ મન શાંત હોય નિર્વિકાર હોય કોઈ પણ આવે કે આવેશ વગરનું હોય હાશ આ તો બહુ સરસ મજા આવી મન શાંત થઈ ગયું હોય પણ સવારમાં જેને ચેન ના પડતો હોય ને આખી દુનિયાની અશાંતિને ઉપાધિ 3 રૂપિયામાં ખરીદી લઈ આવે ચાલો લઈ આવો છે કયા પાને શું કોનું આવ્યું છે બધી અશાંતિ જ હોય ને એ 3 રૂપિયા કે 2.5 રૂપિયાની કિંમતનું લઈને આવીએ સવારના પોરમાં અરે ભગવાને તમને આખી રાતમાં આટલી સરસ શાંતિ બક્ષી છે અને તમે સવારના પોરમાં ઉઠીને એ શાંતિને ની કિંમત નથી ગણતા અને 2.5 રૂપિયામાં લઈ આવો છો વાંચવા બેસી જાઓ છો તો એ છે શાંત સ્થિતિ તો આપણને ભગવાને ઉઠ્યા એટલે આપી છે મન શાંત છે આનંદ છે સુખ છે પણ પેપરના એક એક પાને વાંચતા જઈએ મનમાં બબડાટ કરતા જઈએ કચવાટ કરતા જઈએ તો આ છે માયાઓને આપણે ખરીદી લઈ આવે છે સામેથી આમંત્રિત ચાલો મારે ઘેર તમે સાંસારિક જીવન પણ એ જ છે લઈ આવીએ છીએ ક્યાં લાવ્યા પછી થોડો સમય ચાલે ને પછી જોજો અંદર તમે આમ નથી ને તું આમ છું તારે આવું નથી ને માયાદિ દુઃખઈ પરિપીડિતસ્તે એ જે આસક્તિને કારણે ઉભા કરેલા માયાના બંધનો સંસારના બંધન કે આ છોકરો મારો છે ને મારે ભણાવવો જ પડે ને ના તો એ તો દવાખાનો લઈ જવું જ પડે ને પણ એ આસક્તિના બંધન થઈ ગયા દોડાદોડ કરે થાકી ગયા હશ આ તો દવાખાનામાં આટલું થયું થાકી થાકી ગયો આજ તો એ માયાદી દુઃખ ભલે સ્વજન છે દુઃખ ન લાગે પણ શરીરને તો થાક તો લાગે ને તો સંસારના એવા અનેક સંબંધો છે પરિબળો જે છે કે જેનો આપણે સાહજિક હસ્તા મળે સ્વીકાર કરી લીધો હોય અને એની પાછળ સતત મહેનત કર્યા કરવી, એની પાછળ દોડ્યા કરવું, સમય ખર્ચવો, પૈસા ખર્ચવા, શક્તિ ખર્ચવી, આખરે માણસને પોતાને એમ થાય ખરે ને આની અંદર હું આટલો હેરાન થયો કે આટલો ખર્ચો થઈ ગયો, આટલો સમય બગાડ્યો. તો એ બધી જ પરિસ્થિતિઓ છે ને આસક્તિના સંબંધો એને કારણે ઉભી થઈ છે. બાકી એક સાધુ જીવન જીવનારો માણસ છે, એને કોઈ સાંજે પૂછનાર નથી મોડો કેમ આવ્યો તો કે ક્યાં ગયો હતો, નહીતર સાંજ મોડા થયો કેમ મોડું થયું, ક્યાં ગયા હતા, જવાબ આપવા પડે ઘરમાં. તો આ બધા બંધનો દુઃખરૂપ છે. બંધનોમાંથી મુક્તિ એ જ આપણું સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપે તો આપણે પોતે હતા જ, પણ એકબીજાના સંબંધો, માયા, આસક્તિ, દેહાધ્યાસ એના વડે આપણે ધીરે 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 બંધાતા ગયા. રેશમનો કીડો છૂટો જ ફરતો હોય, પણ પછી એ વૃક્ષના પાંદડા ઉપર કે એની ડાળી ઉપર પોતાનો તંતુ ગાંઠે, પછી પોતાના મોઢાની લાળથી આમ ફેરવતો ફેરવતો એનો કોસેટો પોતે અંદર બેસી જાય અને ગૂંથ્યા કરે, ગૂંથ્યા કરે, ગૂંથ્યા કરે, ગૂંથ્યા કરે, પણ ગૂંથતા ગૂંથતા આંખો પોતે જ અંદર ફિટ થઈ જાય. પછી પેલો એનો ખેડૂત આવે, તેને લઈને ગરમ પાણીમાં નાખી દે, એટલે પેલો જે અંદરનો કીડો છે તે મરી જાય. શું કર્યું? આથે કરીને માયાના બંધનો ઉભા કર્યા કીડાએ, અને બંધનો જ એને માટે નાશનું કારણ બની ગયા. બસ. તો માણસનો જીવનની અંદર જે પતન થાય છે, નાશ થાય છે, મૃત્યુ તરફ ધકેલાય છે, એનું મુખ્ય કારણ આ છે. માયા આદિ દુઃખ પરિપીડિત અસ્તે. માણસ ત્રસ્ત છે છતાંય જીવન જીવે છે, સંસારમાં રહે છે છતાંય ભયંકર ત્રસ્ત છે. તમારા બધાને અનુભવ કહો છો, ત્રાસ ખરો કે નહીં, વધતો ઓછો, નાનો મોટો, આર્થિક છે, કૌટુંબિક છે, આરોગ્યનો છે, વ્યવહારનો છે, આ બધા કઈક થોડા 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 ત્રાસ. પેલા એ આમ કહ્યું અને હજુ ઉઘરાણી વાળો આવે છે, એક ત્રાસ જ થઈ ગયો. કઈક લેવાના બાકી હોય ને ઉઘરાણી કરવા જઈએ છે, પણ હામું જ નથી જતો ને હરખો જવાબ જ નથી આપતો. આ બધું શું છે? પોતાના જીવનની અંદર પોતે તો બિલકુલ શાંત સ્વરૂપ હતો હું પોતે, કે જીવનનું સહજ સ્વરૂપ છે આપણું પોતાનું જીવનનું સહજ સ્વરૂપ. જેમ કે બાળક છે એ અત્યારે એના જીવનના સહજ સ્વરૂપમાં જીવી રહ્યો છે, કોઈ બંધન નથી, કોઈ જવાબદારીઓ નથી, મુક્ત છે. જેમ પરમાત્મા એનો સંભાળનાર અને મા બાપ છે, કારણ એને કઈ પણ થશે, કઈ પણ જોતું હશે તો એના મા બાપ તરફ જ દોડશે બાળક, અને મા બાપ ની સામે દોડે કે મારા જોયું છે, આ જરૂર છે કે અમારે, એટલે તરત એને લાવી આપશે. એમ ભગવાન પણ તમારા જીવનની અંદર તમે બાળકની માફક તમારી સાહજિક સ્થિતિમાં રહેવાનું હંમેશા પ્રયત્ન કરો ને તો. ભગવાન તો જગત પિતા છે, દુનિયાનો બાપ છે, જેમ બાળકની જરૂરિયાતો એને, એ બાળક એની માતા પિતા પાસે પહોંચી જાય એટલે એની જે એની બધી જરૂરિયાતો પૂરી કરે છે, એમ એ શુદ્ધ ભાવથી, પોતાના સ્વરૂપના ભાવથી તમે ભગવાનની પાસે જાઓ, બીજે ક્યાં આશા ન રાખો. તો જેમ મા બાપ બાળકની એની જરૂરિયાત પૂરી કરે છે, એમ ભગવાન પણ એની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે. યોગક્ષેમમ વહામ્યહમ, એનો ઓક્ષેમ હું પૂરો કરું છું જે કઈ જોઈતું હોય. તો જો ભગવાન આટલી બધી આપણને આપણી જવાબદારી સંભાળી લેતા હોય તો આપણે કષ્ટ ક્યાં છે? પણ આપણે એ પોતાના બાળક જેવા સહજ સ્થિતિને છોડી દઈને मायादि दुःखैः परिपीडितस्थैः। ચૂલામાંનું લાકડું બળતું હોય, ધીરે ધીરે હંકોરાતું હોય, બળતું જાય, હંકોરાતું જાય, બળતું જાય, હંકોરાતું જાય, અને આખરે આખું લાકડું બળીને પૂરું થઈ જાય, એમ આ માયાના ચૂલામાં હંકોરાતા જ જવાનું, હંકોરાતા જ જવાનું, બળતા બળતા માયાની અંદર છેવટે એમાં પૂરા થઈ જવાનું। પણ જો સહજ સ્વરૂપમાં જઈને ઉભા રહીએ તો માયાનો અગ્નિ આપણને બાળી શકવાનું નથી। લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, માયાદિ દુઃખૈ પરિપીડિતસ્તૈ, અમે આવા દુઃખી છીએ, આટલી ભયંકર પીડા અમારા જીવનની અંદર અમે અનુભવી રહ્યા છીએ, તો આખો સંસાર એ રીતે ડૂબ ગળાબૂડ છે આ બધી જ પીડાઓથી, આ બધી જ ઉપાધિઓથી, ફક્ત નાક એકલું જ ખુલ્લું રહ્યું છે જીવવા માટે, બાકી આખો ને આખો આકંઠ ગળા સુધી ડૂબેલો છે માયાના કીચડમાં। માયા આદિ દુઃખઈ પરિપીડિતસ્તે, એનાથી ભયંકર દુઃખી થઈ રહ્યો છે, પીડા પામી રહ્યો છે, એને પોતાને પણ બહાર નીકળવાની ઈચ્છા થતી નથી, બહુ સારું લાગે છે પણ નાક સુધી આવી ગયું હોય પાણી, ડૂબું ડૂબું થઈ રહ્યો હોય, તો ભગવાને એને પોતાની સહજ અવસ્થા તો આપી છે પણ ડૂબવા માટે જાણી જોઈને અંદર પડ્યો છે અધ્યાસમાં, આસક્તિમાં, જેને માયાના દુઃખો કહેવાય। માયા એટલે એકબીજાના બંધનો થવાથી, એ જ માયા, અને એ જ પરસ્પર સાથે જીવવાનું, એમાંથી દુઃખ, ક્લેશ, સમસ્યાઓ, ઉપાધિઓ, આ બધું ધીરે ધીરે ધીરે, એટલે આખો મોટો ગ્રહ સંસારનો મોટો પાડ થઈ જાય, આટલું છે અમારી પાસે, આ બધું આ મોટો પાડ અમારી પાસે, અને એ બોજ માથે લઈને ફરવા। તો આવા દુઃખોથી પીડિત એવા અમે, લક્ષ્મણદાસજી મહારાજ તો જય મહારાજને શરણે પહોંચી ગયેલા છે, એમને તો પૂર્ણ પોતાના સ્વરૂપની સ્વતંત્રતા મળેલી છે, કોઈ બંધન નહીં, કોઈ ઉપાધિ નહીં, છતાંય લક્ષ્મણદાસજી મહારાજ સમસ્ત સંસારને સાથે રાખીને કે બાપજી અમારી આટલી પ્રાર્થના છે, અમે કેવા જ છીએ। લક્ષ્મણદાસજી મહારાજને બધું સોંપીને મહારાજે તો સમાધિ લીધી, એટલે બધી જ જવાબદારી, જે કઈ બધાની ફરિયાદો હોય તો લક્ષ્મણદાસજી મહારાજે જે મહારાજને કહેવાની હોય, આપણે તો એટલે સુધી કહેવાનું કે આપે તો બવે જ મહારાજના પડખા સેવ્યા છે, ખૂબ આપ નજીક રહેલા છો, તમને જે મળ્યું છે તે અમને આપો, લક્ષ્મણદાસજી મહારાજને પ્રાર્થના કરવાની। ગુરુવેણને ગુરુની ભક્તિ સમજાવી મને કહેજો, એ આપે કહેવાનું છે। અહીંયા અગાડી લક્ષ્મણદાસજી મહારાજ આપણા સૌના પ્રતિનિધિ સ્વરૂપે બોલી રહ્યા છે, માયાદિ દુઃખૈહ પરિપીડિત, અમે દુઃખી છે, આપણો આખો સંસાર દુઃખી છે આ બંધનોથી, આ દુઃખોથી, હવે અમારે શરણું ક્યાં લેવું, આમાંથી બહાર નીકળવા માટે કોને અમારો હાથ લાંબો કરવો, કોને કોને અવાજ કરવો, કોને ધા નાખવી કે બચાવો અમને, કઈ ના સૂચ્યું કે ચાલો જય મહારાજ ના શરણે, જય મહારાજ ના ચરણોમાં બેસી જઈએ, પાદાબ જયો રેણુ વિહી, આપના ચરણ ની રજ નો આશ્રમ અમને મળી ગયો, ચરણ ના રજ નો આશ્રમ, આશ્રય હા ચરણ નો નહી, એટલે બસ અમને કઈક મળવાનું હતું, અમારે મેળવવાનું હતું, અમને મળ્યું, આપની ચરણ રથ થી અમે તો અંકિત થયેલા છીએ, જેમ કોઈ પણ વસ્તુ પર એક સિક્કો મારી દેવામાં આવે એટલે સિક્કા ઉપરથી એનો પરિચય મળે ને, એમ અમે તો આપની ચરણ રચના સિક્કા વાગેલા છે. દાદા આપ જયો રેણુવી અંકિતો, મોર વાગી ગયેલી છે આપના આપના ચરણ રજની. અમારો પરિચય, અમે જય મહારાજના, અમે મહારાજના, બસ આવી ગયો બધી. પાદા આપ જયો રેણુ બી અંકિતો હમ, સ્ટેમ્પ આગી ગયો મારો. તો આપના ચરણ રજની નો આધાર લઈને અમારે તરવાનું છે. એના માટે ગરુડજી બહુ સરસ ઉત્તરકાંડ ની અંદર કહ્યું, સદગુરુ દ્રઢ ના આવા. સદગુરુ મહારાજ તો દ્રઢ નૌકા છે, નૌકાના સુકાની છે, એમાં બેસી જઈએ આપણે. પાઈ ને જઈ પરલોક સવારા, જેને ગુરુ મહારાજ નું શરણ પ્રાપ્ત કરીને પરલોક ને આલોક ન સુધાર્યા, સો આત્માહન ગતિ જાય, એ આત્મહત્યારો છે. ભગવાને આટલું સરસ શરીર આપ્યા પછી તમે સદગતિ ના મેળવી શક્યા? તો આવો ગુરુ મહારાજ જે આપણા નૌકાના સુકાની છે અને આપણને સાચે કિનારે જ ઉતારવા વાળા છે, એટલે એમના થઈને એમના સાનિધ્યમાં રેણુ બી અંકિતા, અમે આપના થઈ ચુક્યા છીએ. શ્વેતધ્વજમ, આપની ધજા શ્વેત શાંત છે, સૌને શાંત કરનારી છે. માયાના દુઃખો થી પીડાતા જીવને પણ શાંતિ આપવા વાળા છો. શ્વેતધ્વજમ, શ્વેત શ્વેત રંગ છે ને એ શાંતિનો છે, સાત્વિકતાનો છે, સંયમ નો છે, સદાચાર નો છે. અને જે કાષાય રંગ છે એ ત્યાગ નો છે. એટલે જય મહારાજ ની પાસે તો બંને રંગ છે. શ્વેતૈર કાષાય વસ્ત્રૈઃ, આપની પાસે જ્ઞાન, જ્ઞાન નો રંગ શ્વેત છે. સરસ્વતીના સરસ્વતીજીના વસ્ત્રો શુક્લાંબરધરમ શ્વેત છે. જ્ઞાન પણ, જ્ઞાનની ધજા પણ સફેદ છે. શ્વેતધ્વજમ સદગુરુ સંત રામમ, શ્વેત ધ્વજાનો અર્થ જ એ છે કે જે મહારાજ આપનું સ્વરૂપ સૌમ્ય છે, શાંત છે, સાત્વિક છે, જ્ઞાન સ્વરૂપ છે આપનું. તો એ જય મહારાજના સ્વરૂપનું દર્શન કરવા માટે દૂરથી જય મહારાજ કેવા છે તો દૂરથી ધજાના દર્શન કરો. જો જય મહારાજની ધજા તો શ્વેત યુક્તૈર શ્વેતૈર ધ્વજૈર્વૈઃ, શ્વેત ધ્વજાથી યુક્ત છો આપ તો. એટલે શ્વેત વસ્ત્ર એ જ જ્ઞાનનું પ્રતીક છે, જેને સિમ્બોલ કહીએ છીએ. એ જ્ઞાનના પ્રતીક વડે આપોઆપ જ અંદર ભાવના ઉઠે. જેમ ત્રિરંગો લહેરાતો હોય અને દેશભક્તિના ભાવો હૃદયમાંથી ઉઠે, એને વંદન કરતા હઈએ, રાષ્ટ્રવંદના કરતા હઈએ, તો તે વખતે કેવા ભાવો જાગે છે, એમ જય મહારાજની શ્વેત ધ્વજાના દર્શન થતા લહેરાતી જોતાની સાથે જ અંદર જય મહારાજના સાત્વિકતાના ભાવો આપણામાં ઉઠે. શ્વેતધ્વજમ સદગુરુ સંતરામમ, અને શ્વેત છો એટલે અમારા માટે તો માયાથી દુઃખની અશાંતિ નાશ. કેમ કે આપના શરણે બેઠેલા છીએ, આપની ચરણ રજના સિક્કાથી અમે તો અંકિત થઈ ચુકેલા છીએ. મોર વાગી ગયેલી છે મારી પર જય મહારાજની. જે મહારાજના ચરણોની રજની. એટલે આટલા બધા દુઃખથી પીડા પામેલા અશાંત હોવા છતાંય શ્વેતધ્વજ ના શરણે ધોળી ધજાના છાંય આવીને અમે ઉભેલા બેઠેલા છીએ. ધોળી ધજાના છાંયડે કેવી નિરાંત હોય, કેવી શાંતિ હોય. અને આપણે કઈ આભી શોધવા જવાનું છે? એક વસ્તુ સમજવાની કે જય મહારાજે જે સ્વરૂપ આપણને બતાવ્યું છે આત્માનું, એ આપણે પોતે જ છીએ અને એ આપણી સાહજિક અવસ્થા છે, બંધન મુક્ત આપણી અવસ્થા છે અને એ જ આપણું સાચું સ્વરૂપ છે. પણ આપણે અનેક ઉપાધિઓ વડે કઈક દૂર નીકળી જઈને આપણો પરિચય જુદો જ કરાવીએ છીએ કે હું ઘડિયાળી છું, હું સોની છું, કે હું મિસ્ત્રી છું, હું આ કામ કરું છું. ક્યાંક દૂર નીકળી ગયા. પણ જયારે આત્માની સમીપમાં ઉભા રહીએ ત્યારે આપણું મૂળ સ્વરૂપ સમજાય કે હું આ શરીર નથી, હું અમુક ધંધા વાળો નથી, એ ધંધાથી ઓળખાતો એવું નથી, હું તો આત્મા છું. તો એ આપણું સહજ સ્વરૂપ છે અને સહજ સ્વરૂપ વડે માણસ જો પોતાના સહજ સ્વરૂપમાં પાછો આવે ને તો સુખી, અને સહજ સ્વરૂપથી દૂર ગયો તો ઉપાધિઓને કારણે દુઃખી. બસ તો જય મહારાજની શ્વેત ધ્વજાની નીચે અમે તો બેઠા જ છીએ, જ્ઞાન સ્વરૂપની સાથે બેઠા છીએ, આત્મ સ્વરૂપની સાથે. એટલે અમે તો નિરાંત વાળા, શાંતિ વાળા છે. માયા દુઃખ માયાથી દુઃખોનો જે પીડા છે એ પીડા સેટ પણ સ્પર્શે નહીં. કેમ કે અમે જે મહારાજે આપેલી સમજણ પૂર્વક જીવી રહ્યા છીએ. જે મહારાજે જે કઈ જ્ઞાન આપ્યું, જે કઈ સમજણ આપી, એના વડે જીવીશું ને તો આ ઉપાધિઓ, આ દુઃખો, આ માયા તમને નહીં વળગે, નહીં સ્પર્શે. પણ માણસ પોતે ધીરે 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 પોતાના સ્વસ્વરૂપથી દૂર ખસી જઈ અને ઉપાધિઓની વચ્ચે બેસી જાય અને ઉપાધિઓને પોતાનામાં જ સમાવી દે, પોતાની અંદર પોતાના મય કરી નાખે, અને એ ઉપાધિઓ પોતાનામાંથી છૂટે જ નહીં, જુદી પડે જ નહીં. પછી કા તો મારી છે તો હું છું, એને લીધે એ દુઃખી થતો હોય. પોતે દુઃખ સ્વરૂપ નથી, પોતે તો આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. પણ ઉપાધિઓની નજીક જઈ પહોંચી જઈ એની અંદર ભળી જઈને જેમ ખાંડની ગુણઈ છે, પણ ત્યાં આગળ જેને થોડીક ખાંડ વેરી દીધી, ધૂળમાં રેતીમાં ભેગી થઈ ગઈ, શું થાય? એ ખાંડ ખાંડ રહી નહીં, કામમાં ના લાગે. એમ જીવન આત્માથી છોડી દી, પોતાના સ્વસ્વરૂપથી છોડી, ખાંડની ગુણમાંથી છોડીને દૂર ગયા અને વેરાઈ ગયા, કશાય કામના ના રહી. એમ આત્મભાવ છોડીને જયારે દેહભાવથી આ વ્યવહારોની વચ્ચે રચ્યા પચ્યા રહીએ અને એમાં ઊંડા ખૂંપી જઈએ ને, ત્યાર પછી એમ જ લાગે કે આ બધાની વચ્ચે જ હું, આ કાદવ એ જ હું છું, કાદવમાં જ હું છું. ખૂંપી ગયા પછી આ છે માયાદિ દુઃખ. પણ જય મહારાજ ઉભા છે કિનારે, જેને ઈચ્છા થઈ કે મારે બહાર નીકળવું છે, હાથ લાંબો કરો, જય મહારાજ ઉભા છે. તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, એનો ઉદ્ધાર કરી લઉં છું. પણ શું કહ્યું? ભવામી નચિરાત, સેત પણ વાર લગાડ્યા સિવાય હું તમારો છું એમ બોલીને કહી દીધું સર્વસ્વ રીતે, તો તરત ભગવાન એનો હાથ ચાલીને દોડીને દરવાજો ખોલે, એવો એનો નાતો રે. એક વખત જો મુખથી બોલે, પ્રભુ હું તમારો રે. બસ ખરા હૃદય પૂર્વક અંતઃકરણ થી બોલો કે હું તમારો, તો ભગવાન તરત સંભાળી લેશે. તે સામમ સમુદ્ધરતા નચિરાત પાર્થ. પણ આપણે ભગવાનને એ રીતે સંપૂર્ણપણે કહેવાને બદલે બીજી દિશામાં જ હું બધાય નો છું, તમારો છું, તમે મારા જ છો, રડ્યા કરો, ઉપાધિઓમાં ભમ્યા જ કરો. પણ પોતાના સ્વસ્વરૂપથી આત્માથી છૂટીને દૂર ગયો અને ઉપાધિઓના કિચડની અંદર કે હા તમે બધા એમ એમ કરીને શું કરવાનું, એ ઉપાધિઓને આ જીવનભર માથે મૂકી ધીરે 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 પેલી સ્ટીમર અંદર ડૂબી ગઈ હતી ને ટાઇટેનિક, એમ બધા જ વૈભવ સાથે ત્યાં ત્યાં આ માયાના કિચડની અંદર ડૂબી જવાનું. પણ ના, આપણે માટે તો જય મહારાજ બેઠેલા છે. શ્વેતધ્વજમ સદગુરુ સંત રામમ, આપ સદગુરુ સ્વરૂપ, અમારી અમારી માટે તો સુલભ છો. અને આ દુઃખો અને આ પીડા, આ મૃત્યુનું દુઃખ અમને હોય, વંદે અમૃતમ, હે અમૃત, આપ તો અમૃત છો, જેવા તેવા નથી, અમને પ્રાપ્ત થયેલા છો. હવે જેને અમૃત પ્રાપ્ત થયું હોય એને મોતની બીક લાગે ખરી, આ માયાની ઉપાધિઓની બીક લાગે ખરી. બસ આપણે તો જય મહારાજ, તો તમે ભક્ત ગરીબ લોક કહે અમૃત કૂપ છે જો વારી જાઉં રે, સંતરામજી ના નામને અમૃત નો કુવો છે, ચાલો પહોંચી જઈએ, અમૃત મળશે, સુખી થવાના છે. માયા અધિ દુઃખે પરિપીડતસ્તે ક્યાંય નીકળ્યું છે, નિવારી કાઢશે મહારાજ. આવા સ્વરૂપના ભાવથી જે પોતાના સ્વરૂપને જ નજીક રહે છે, ક્યારે આ દુનિયાદારી સંસારના માયાની તરફ દોટ મૂકતો નથી, એ જય મહારાજના અમૃત કૂપને પ્રાપ્ત કરી શકે છે. જય મહારાજ.